મુંબઈના મિડ ડેમાં મારી એક કોલમ આવે છે ને એમાં મને એક ઘણા સવાલ પૂછેલો મને કે સાંઈરામ, તમારા તમે લોક કલાકાર છો, હાસ્ય કલાકાર છો, તો તમારા મતે વલ્ગારિટીની વ્યાખ્યા શું, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ વલ્ગારિટી? અને મેં બહુ સભાનતાપૂર્વક એને જવાબ આપેલો કે મારા મતે આ દેશમાં આ જે હિરોઈનો ટૂંકા કપડાં પહેરે છે ને એના ટૂંકા કપડાં એ દેશની વલ્ગારિટી નથી, કારણ કે એ લોકોને તો એના ટૂંકા કપડાં પહેરવાના પૂરા પૈસા મળે છે સાહેબ, પણ આ દેશમાં 10 વર્ષનું એક બાળક પોતાનું બાળપણ વેચી અને ચાની કેબીને મજૂરી કરે છે ને, આ દેશની સાચી વલ્ગારિટી ઈ છે. મારી પ્રાર્થના છે જેટલા મિત્રો અહીંયા બેઠા છો અથવા તો મારી સીડી સાંભળી રહ્યા છો કે તમને ઈશ્વરે સારો સમય આપ્યો હોય ને ત્યારે કોક એવા મજૂરના છોકરાને કોક ઝૂંપડામાંથી ગોતીને એની ફી ભરી દો, એને ડૉક્ટર થવું છે, એને એન્જિનિયર થવું છે, એને ભણવું છે, પણ એના બાપ પાસે પૈસા નથી સાહેબ, એને ભણાવી દો. એ છોકરાનો જે આશીર્વાદ તમને મળશે ને, એક કલાકાર તરીકે, એક બ્રાહ્મણ તરીકે તામ્રપત્ર ઉપર લખીને દઈ દઉં કે તમારી હાથ પેઢીમાં તમારા સંતાનોના વિચાર નહીં બગડે સાહેબ. નહીતર તમે તમારા છોકરાને કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવશો, 5 લાખનું ડોનેશન દઈને ભણાવશો, યાદ રાખજો એને છરી મારવા વાળો ઝૂંપડામાં હબડે છે અને એ તૈયાર જ છે, કારણ કે એને એના હકનું નથી મળ્યું એટલે એનો રિબાઉન્ડ લેવાનો છે. ત્યારે આ ભાવમાં ખોટું નહીં આ સીડી આપ સાંભળી રહ્યા છો. અને મને એક મારી પ્રાર્થના ચિઠ્ઠી, ઘણા બધા મોબાઈલમાં બ્લૂટૂથમાં ફરે છે, એક નાનકડા 7મા ધોરણમાં ભણતા બાળકે ઈશ્વરને પત્ર લખવાનું એકવાર વિચાર્યું અને એમાં આમાં સમાજનો કટાક્ષ છે, સમાજનું એક વરવું ચિત્ર છે, અહીં કદાચ આપ બેઠા છો એને ગમશે. એક બાળકે પત્ર લખ્યો કે હે તું ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા શંખચક્રવાળા, મુકામ સ્વર્ગ, જિલ્લો આકાશ, ગગન નગર, નર્કની સામે. પ્રિય મિત્ર ભગવાન, હું તારા ભવ્ય મંદિરની બાજુમાં આવેલી એક સરકારી નિશાળમાં ભણું છું 7મા ધોરણમાં. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી મા 4 ઘરના કામ કરે છે. મારા મા બાપ મને સુકામ નિશાળ મોકલે છે એ તો ખબર નથી, પણ હા, મધ્યાહન ભોજનમાં મફત જમવાનું મળે છે અને સ્કોલરશીપના પૈસા મળે છે ને, એટલે મારા મા બાપ મને નિશાળે ધકેલી દે છે. હે ભગવાન, મારે તને 4-5 સવાલ પૂછવા છે, મને તું જવાબ આપીશ ને તો મને 7મા ધોરણની એક્ઝામ પહેલાં કામ લાગે. એમ કરીને હાંસીઓ કરીને બાળકે સવાલ પૂછ્યા છે, સાંભળજો એક નાનકડો કટાક્ષ. પ્રશ્ન નંબર 1, ભગવાન હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને રોજ સવારે નિશાળે પણ જાઉં છું. તારી મૂર્તિ ઉપર સેન્ટ્રલાઇઝ એસી છે અને હું જ્યાં બેસું છું ત્યાં છાપરામાંથી પાણી ટપકે છે, આવું કેમ? પ્રશ્ન બીજો કે મારી નાની બહેનના ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડું મારવાય આવતું નથી અને તારા સવાર સાંજ પચરંગી વાઘા બદલાવવામાં આવે છે. ઈશ્વર ખોટું ન લગાડતો, હું તને જોવા નહીં તારા કપડાં જોવા માટે મંદિરે આવું છું. ખોટું ન લગાડતો ઈશ્વર, હું તને જોવા નહીં તારા કપડાં જોવા માટે મંદિરે આવું છું. પ્રશ્ન 3, કે તારા તને સવાર સાંજ આમ આમ ભોજનના થાળ ધરાવવામાં આવે છે, 32 ભાતના ભોજન ને પકવાન, તું તો ખાતો જ નથી અને રોજ 1/2 મુઠ્ઠી એઠા ભાત ખાઈને અડધો ભૂખ્યો હું ઘરે જાઉં છું, આવું કેમ? પ્રશ્ન 4, કે મારા ઉત્સવોમાં ને તારા ઉત્સવોમાં, તારા જ્યારે મંદિરમાં ઉત્સવો હોય છે ને ત્યારે તારા ધાર્મિક ભક્તો તારા મંદિરમાં હમાતા નથી અને 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીએ 2 મહિનાથી તૈયાર કરેલું દેશભક્તિ ગીત જ્યારે હું રજૂ કરું છું ત્યારે મારી સામે માત્ર મારા 50 બાલમિત્રો અને 5 શિક્ષકો સિવાય કોઈ હોતું નથી, આવું કેમ? હે ઈશ્વર, તારા મંદિરમાં જે સમાતા નથી એ કઈ મારા મંદિરમાં કેમ ડોકાતા નથી? તારા મંદિરમાં જે સમાતા નથી એ કઈ મારા મંદિરમાં કેમ ડોકાતા નથી? ને પ્રશ્ન 5મો અને છેલ્લો, મારા ગામના પાદરમાં એક 5-સ્ટાર હોટલ જેવું મંદિર છે અને એક મંદિર જેવી સરકારી નિશાળ છે. મારા ગામના પાદરમાં એક 5-સ્ટાર હોટલ જેવું મંદિર છે અને એક મંદિર જેવી સરકારી નિશાળ છે. ઈશ્વર, મારે ડોક્ટર થવું છે, મારે ભગવાન થવું છે, પણ તું તો અમારી બનાવેલી મૂર્તિ છો, આ રામ, આ કૃષ્ણ, આ સ્વામિનારાયણ, કોને ખબર છે, કોને જોયા છે સાહેબ? એક શિલ્પકારની કલ્પના અને આપણી શ્રદ્ધા એને ભગવાન બનાવે છે. તું તો અમારી બનાવેલી મૂર્તિ છો અને આવી જલજલાટ છો હે ઈશ્વર, અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ, અમારા મોઢા ઉપર નૂર કેમ નથી? અમારા મોઢા ઉપર નૂર કેમ નથી? મારે ડોક્ટર થવું છે, મારે ભણવું છે, મારે એન્જિનિયર કે વકીલ થવું છે, પણ મારા બાપ પાસે 8મા ધોરણની ફીના પૈસા નથી. થઈ શકે તો તું એક દિવસની ખાલી તારી ધર્માદા પેટી મોકલને તો હું આખી જિંદગી ભણી શકું એમ છું. તું એક દિવસની તારી ખાલી ધર્માદા પેટી મોકલ ઈશ્વર તો હું આખી જિંદગી ભણી શકું એમ છું, પણ મને ખબર છે દોસ્ત તારે ગણાઈને પૂછવું પડે એમ છે, તું મજબૂર છો, પણ જો તું મને મોકલી શકે તો મોકલજે, તો હું ભણીશ ને આગળ વધીશ, નહીતર તારા કહેવાતા શ્રીમંત ભક્તોને આખી જિંદગી ચા પાઈશ, આ ચાની હોટલે 5 રૂપિયાના પગારથી નોકરીએ રહી જાય. પણ દોસ્ત એટલું પાકું છે કે હું કોઈ દિવસ તારા પગથિયે નહીં ચડું, તારી યારે કિટ્ટા કરી નાખીશ. સમય બહુ ઓછો છે ભગવાન, સમય બહુ ઓછો છે, તારી પાસે અને મારી પાસે પણ. લિખિતન એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી અથવા તો હિન્દુસ્તાનના એક ભાવિ મજૂરના વંદે માતરમ. આ પ્રાર્થના ચિઠ્ઠી, આ વેદના, આ સાથે શિક્ષક છું એટલે આ વાત કરવાની મને કાયમ મેં ટેવ રાખી છે. પણ આ ફોટો તમે સરસ જોઈ રહ્યા છો, મને છકડામાં બેહાડ્યો છે. એવો સરસ મજાનો અમારા રામ ટેલ ફિલ્મસે ફોટો, એમાં છકડામાં બેઠો છું અને પાછળ જે એટલી બહેનો બેઠી છે, આટલી બહેનોને લઈને હું કોઈ દિવસ ક્યાંય ગયો નથી. આ મંચ ઉપર બેસીને ઓનેસ્ટલી કહું છું. આ હા, લાકડી લઈને મને બેહાડ્યો છે ને, એવું સરસ. આ કોમ્પ્યુટર બધા થઈ ગયા ને, પણ છકડો મેં જોયો એટલે મને યાદ આવી ગયું, છકડો આપણું કાઠિયાવાડનું હેલિકોપ્ટર છે સાહેબ. ખરેખર આપણા 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 ગરીબ માણાનું વિમાન છે. હા, છકડો ન હોત તો વાત જવા દો. અમારે મારો ભાઈબંધ છે ને, એક ચકો કરીને, એ આમ કુંવારો છે. ચકો હમણાં એક દી આવ્યો, મને કે શું, મેં ચકા કોણ છે ભેગું, મને કે ખુશબુને લઈને આવ્યો છે. અમારા આખા કુટુંબમાં એને આમ વરસાદની જેમ રાહ જોવે ને એમ, છેલ્લા 10 વર્ષથી, કારણ કે ચકાને 38 હાલે છે અત્યારે અને વાંઢો ગુડાણો છે, એટલે અમને એમ થાય કે આની અગાઈ થઈ ગઈ, શું વાત છે, ખુશબુ દીકરીને લઈને આવ્યો છે. અમે હું મારા બાપુજીને બહાર બધાય બહાર નીકળ્યા, જોયું તો ખુશબુ રિક્ષા પડી હતી. આ ખુશબુ એક નાખી, હવે મેં કીધું ચોખવટ કરીને છકડો લઈને આવ્યો છે. મને કે અમિતાભ બચ્ચને છકડો હલાવ્યો ને, એમાંથી મને પ્રેરણા મળી છે. મને કે આ આપણે છકડો હલાવવો છે, આ ખુશબુ છકડેકી. અને વાંહે પાછું બોર્ડ માર, ઘણા મેં તો છકડા આપણે કાઠિયાવાડમાં તો છે ને, ઓલો ઓલો દુહામાં છે ને કે કછડો બારે માસ, અને આપણે સૌરાષ્ટ્રમાં છકડો બારે માસ. હા, અને અને સ્લોગન બહુ સરસ માર્યા હોય તમે જુઓ, છકડામાં લખ્યું હોય ને BMW ઊભી રહે ને તો એમાંથી સફરજન જેવા માણસો ઉતરે, સ્વિફ્ટ ઊભી રહીએ કે ઇનોવા ઊભી રહીએ ને તો જેવી ગાડી એવા માણસો, એવા લાલ ટેટા જેવા માણસો ઉતરે આમ સફરજન જેવા. આ હા, છકડો ઊભો રહીએ ને એટલે શ્રીફળ જેવા ઉતરે સીધા. એનો પગ ભૂલથી તમારા પગ ઉપર આવી ગયો ને, ફ્રેક્ચર ન થાય તો હું મૂંચ મુંડાવી નાખું. જેવી સિસ્ટમ, જેવો જેવું વાહન, એવા જ માણસો. હા હા, અને પછી એની વાહે લખ્યા હોય તમારે, જોવું છકડાના સ્લોગન ક્યારેક વાંચજો. આ ચકાએ તો લખાયું હતું, બુરી નજર વાલે તેરા મુંહ કાલા. મેં આમાં નજર નાખવા જેવું છે શું, આ રાંઠવાથી તો તું ચાલુ કરશ આખે. પંદર મિનિટે તો છકડો ચાલુ થાય સાહેબ, એ સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં, આમ જોવો એમ ત્રાહો થાય. 35 જણા ગોઠવાય ને પછી 36મો ડ્રાઈવર આવે. છકડામાં તમે બેઠા જશો, આમ બધા બેઠા છો ને છકડામાં, તમે જોરદાર સાહેબ નો બેઠા હોય એકવાર ટ્રાય કરજો, ચીપટી આવી જાય ને પછી બીજા રોદા લગી રાહ જોવી પડે તમારે. પાંત્રીસ જણા બેઠા હોય, 36મો ડ્રાઈવર બેઠો હોય, અને એક જગ્યાએ તો કુવામાં ગોંડલમાં મારી બનેલી સત્ય ઘટના, એ કંઈક ઉતરી ગયો સાઈડ એઠે, આમ પડી ગયો અને કુવામાં પડ્યો, પાંત્રી અંદર પડ્યા, ડ્રાઈવર બહાર બેઠો બેઠો બીડી પીતો હતો. એટલે મારા જેવા કોઈ કીધું કે ભાઈ શું થયું, મને કે એના કર્યા ભોગવે ભાઈ. એના કર્યા ભોગવે છે કે તારા ભોગવે છે? આ લગેજનું વાહન છે અને તે આ માણસોમાં ઉપયોગ કર્યો, અને PSI પોતે જ એના ફરિયાદી થઈ ગયા અને કેસ આવ્યો જોરદાર કોર્ટમાં, ગોંડલની કોર્ટમાં બનેલી સત્ય ઘટના, કેસ આવ્યો. અને જજ સાહેબે પૂછ્યું કે ભાઈ શું છે, તો કે સાહેબ આ છકડો લઈને જતો હતો અને છકડામાં 35 જણા અંદર લાગ્યું છે, માર્યું નથી પણ આ કેસ તો થાય જ નહીં કે આને ન લઈ જવાય. એટલે હવે જજ સાહેબે છકડો જોયેલો નહીં, જજ સાહેબ મહેસાણા બાજુના, એટલે શું છે ભાઈ કે છકડો કોને કહેવાય, કહો શું ભાઈ, આ ચેમનો છકડો, શું છકો છકડો? ઓલા વકીલ ગોટે જડ્યા, સાહેબ ને છકડો સમજાવો કેવી રીતે યાર, કારણ કે આ કોઈ કવિતા તો છે નહીં. કારણ કે અમદાવાદ ચરોતર અમદાવાદ બાજુ જાઓ ને તો છકડો છે ને એ શટલ્યુ થઈ જાય, અહીંયા લાજ કાઢે છે છકડો, આપણી જેમ ઉઘાડ મથો ન હોય, અહીંયા લાજ કાઢે. એટલે કે ભાઈ લઈ આવો અંદર, કે કોર્ટમાં લઈ આવો, મારે જોવો કે શું છે છકડો. વકીલે કીધું ઓલા કે તું તારો છકડો લેતો હોય, અને પહેલી વખત છકડાની એન્ટ્રી કોર્ટમાં થઈ છે, બક 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 બક. આવ્યો છકડો, છકડાની મજા એ છે કે એની પાસે ઉભા રહીને તમે કોઈ ખાનગી વાત ના કરી શકો કોઈ. અને વકીલો એ સાહેબ આને કહેવાય છકડો, આને દલીલું હાઈ પીચ ઉપર આવી ગઈ એ બધી, આ છકડો છે છકડો. ક્યાં શું બોલો ભાઈ, જોરથી બોલો કે સાંભળાતું નહીં, કે પેલા છકડો શાંત કરો અને ઠારો તો જ આપણી દલીલ થઈ શકશે. એ ઓકે ઠાયરું, આ છકડો કહેવાય. હા એટલે કે આમાં ભાઈએ 35 જણાને બેસાડ્યા હતા અને 36મો પોતે બેઠો હતો અને કૂવામાં પડ્યા છે, આ કેસ છે. એટલે ઓલા આરોપીને કીધું કે ભાઈ તારે કાંઈ કેવું છે? એટલે કે સાહેબ મારે કાંઈ કેવું નથી, મારે કોઈ વકીલ નથી, આપણી પાસે કાંઈ પૈસા નથી કે. પણ આ વકીલ સાહેબ એમ કહે છે કે આમાં 35 જણા બેઠા હતા, હું મારો ગુનો કબૂલી લઉં, વકીલ સાહેબ આમાં 35 જણાને ગોઠવી દઈએ. જે સજા દે એ કબૂલ. અલે ભાઈ વાત તો ખરી કે 35 જણા ચમ ના ગોઠવાય કે આમાં? હેડો વકીલોને ગોટે ચડાવ્યા, એલએલબી મૂકીને છકડાવાળા થઈ ગયા હોય ને, જેટલા બારોલા નવરા બેઠા હોય ને બધા વકીલને બોલાવ્યા, હાલો ગોઠવાઓ ભાઈ કે. બે ત્રણ વકીલોએ ઠાઈ ઠાઈને કેટલી અડધી કલાક મહેનત કરી, 28 જણા ગોઠવાના. 29મો તો કોઈ હિસાબે આવે એમ નહોતો. એટલે કે ભાઈ 29મો સાહેબ નથી આવતો કે જોજી. એટલે કે તો ભાઈ કે આ સાચો છે કે આમાં 35 જણા આવી જ ના શકે કે, જા તું નિર્દોષ. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે જેવો એ નિર્દોષ છૂટીને બહાર નીકળ્યો ને, એટલે ચા પીતા પીતા એ પીએસઆઈ જેને કેસ કર્યો હતો એની સામે જ 35 જણાને ભરી નીકળી ગયો. જય માતાજી સાહેબ. આ તમારું કામ નહીં, મને કે બ્રર પાખ 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 પાખ. ઓલો કે બીજી વાર તો કેસ કેમ કરવો એ ત્યાં. પણ એટલે આ છકડો જોઈને મને એના 3-4 દુહા યાદ આવ્યા છે. સડસડાટી ચાલતો, સડસડાટી ચાલતો આ ત્રણ પગ વાળો તગો, સડસડાટી ચાલતો આ ત્રણ પગ વાળો તગો, ભાઈડા હાકે ભગો, ઘણી ખમ્મા છકડા ધણી. અને આની મજા એ છે કે આમાં ઇન્ડિકેટર હોય નહીં, ઇન્ડિકેટર હોય નહીં, અને ધૂમ્ર શેર ધોધમાર, ધુમાડાની ધોધમાર, ઇન્ડિકેટર હોય નહીં અને ધૂમ્ર શેર ધોધમાર, અને હોહર હોય હારધાર, તને ઘણી ખમ્મા છકડા ધણી. અને મોટરના મહાભારતે, આ મોટરના મહાભારતે કૃષ્ણ સમોતું સારથી, મોટરના મહાભારતે કૃષ્ણ સમોતું સારથી, તારી હાથણી જેવી ગતિ, તને ઘણી ખમ્મા છકડા ધણી. અને પછી ઇથી આગળ કીધું છે ગળે રૂમાલ હલાવવાવાળા કેવા હોય, ગળે રૂમાલ આ મેં બાંધ્યો છે એવો નહીં, લાલ રૂમાલ બાંધ્યો હોય, ગળે રૂમાલ ખુલ્લે બટન, ગળે રૂમાલ ખુલ્લે બટન, અને બીડીએ બાળેલ મૂછડિયું.